जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। भगवान पर जे कर्मोना जे परिणाम होय ते भगवान ऊपर छोड़ी देवा, तो एने शु कहवाय, संग त्यक्त्वा करोति यः। એટલે સંગ એમાં આસક્તિ, કર્મમાં આસક્તિ એટલે કર્મનું જે સારું ફળ મળે, સારું ફળ કહેતા સ્વર્ગ અને ખરાબ કર્મનું ફળ કહેતા નર્ક, એ ત્યક્તવા, સંગ ત્યક્તવા કરોતી યઃ। અને ત્રીજું ફળ છે ભગવાનનો પ્રેમ, ભગવાનનું ધામ, ભગવાનની ભક્તિ, ભગવાનના ભક્તો, ભગવાનના સંબંધી જે મળે ફળ। આ ત્રણ ફળ છે કર્માણી, કર્મોના ત્રણ ફળ છે। એક તો ખરાબ ફળ જે નર્ક, અને સુખનું અથવા સારું આપણે ગણીએ છીએ તે ખરી રીતે સારું નથી, પણ છતાંય સારું ગણીએ છીએ કે જે સ્વર્ગ। તો એ બે ફળ ભૌતિક જગતમાં આપણને બાંધીને રાખે છે। અને ત્રીજું જે ફળ છે કર્મોનું તે છે ભગવાન, ભગવાનના ભક્ત, ભગવાનનું ધામ, ભગવાનનો પ્રેમ, ભગવાનની ભક્તિ। તો એ જે ફળ છે સારા અથવા ખરાબ તે ત્યક્તવા કરોતી યઃ, એટલે કે ફળને ત્યાગીને, સ્વર્ગ નર્ક ને ત્યાગીને, કરોતી યઃ જે કરે છે। બ્રહ્મણી આદાય કર્માણી, કર્માણી સર્વ કર્મ બ્રહ્મ, ભગવાન પરમ બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરીને કરવા, તો તે સંગ ત્યક્તવા કરોતી યઃ। એને કહેવાય કે આપણે કર્મોમાં આસક્તિ છોડીને એ કર્મ કરવી કહેવાય। તો એ આપણે પહેલા કર્મમાં આસક્તિ ન રાખીએ, અને પછી આપણે ભગવાન પર શરણાગત, ભગવાન પર આપણે આપણું જીવન સમર્પિત કર્યું હોય, આપણે આપણી સ્વતંત્રતા છોડીને, તો ભગવાન શ્રી કૃષ્ણને બધા કર્મોનું પરિણામ આપી દેવું જોઈએ। હમણાં હું જેવો ઉદાહરણ આપવા જતો હતો કે જેવી રીતે એક બાળક હોય અને બાળકે પોતાની સ્વતંત્રતા પોતાના પિતાજીને આપી હોય, પિતા કહે તેમ કરે, બીજું કે હંમેશા પિતાને એ પોતે શરણાગત હોય, એટલે પિતાનું શરણ સ્વીકારેલું હોય, અને પિતા જે કહે તેમ કરે, તો એ બાળકથી જે પણ કાંઈ પરિણામ આવે કરવાથી, સારું અથવા ખરાબ, તો એના જવાબદાર પિતા રહે છે, બાળક નથી રહેતું। કારણ શું? કારણ કે બાળક શરણાગત હતું અને બાળક પિતા ઉપર નિર્ભરિત, આધારિત, પિતા પર ન્યોછાવર, પોતાની સ્વતંત્રતા છોડીને પિતાને સ્વતંત્રતા આપીને પિતાએ જેમ કહ્યું એમ કરી નાખ્યું, એટલે એનું ખરાબ અથવા સારું જે પણ પરિણામ આવે એને એનો હર્ષ શોક ન થાય, કારણ કે પોતે બધું જે સારું અથવા ખરાબ કર્મોનું પરિણામ એ પિતા પાસે જાય છે। જેવી રીતે એક રાજા હોય અને લશ્કર હોય, તો લશ્કરને હુકમ આપે કે તમે આને મારી નાખો, તો લશ્કર એને મારી નાખે તો લશ્કરને એનું પરિણામ ભોગવવું ન પડે, રાજા પાસે પરિણામ જાય। પરંતુ એ લશ્કરનો જે સૈનિક પાછો આવીને ઘરે આવીને સિવિલ ડ્રેસમાં સિવિલ કામ કરતો હોય ને એમાં કોઈને મારી નાખે, તો એનું જવાબદારી એના, ચાહે સિપાઈ ગમે તે હોય, પણ એની જવાબદારી એને રહે છે, કારણ કે રાજાએ એને હુકમ આપ્યો નથી. તો એના માટે એને ફાંસી, જેલ જે પણ હોય તેને ભોગવવું પડે. તો એવી જ રીતે આ સચરાચર જગત છે એ આખું જગત શ્રી કૃષ્ણનું છે, આપણે પણ કૃષ્ણના છીએ. બધું જ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગતામ જગત એન ત્યક્તેન ભુંજિથા મા અગ્રદ કસ્ય સિદ્ધનમ. તો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સચરાચર સ્થાવર જંગમ જે પણ કાંઈ સૃષ્ટિમાં જે છે તે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એ ભગવાન કૃષ્ણનું છે, ઈશા કૃષ્ણનું છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગતામ જગત સ્થાવર જંગમ બધું કૃષ્ણનું છે. એને ત્યક્તેને ભુંજી થા મા અગ્રદ કસ્ય સિદ્ધમ, અને એ બધું ભગવાનનું છે એટલા માટે ભગવાનને સમર્પીને આપણે જે કંઈ કરીએ તો એ બધું જે કર્મનું ફળ તે ભગવાનને ફાળે જાય છે. સારું ખરાબ અથવા ન્યુટ્રલ ભગવાનની ભક્તિ, ભગવાનનો પ્રેમ, એટલે કર્મ અકર્મ વિકર્મ એ ત્રણેયનું પરિણામ ભગવાનની પાસે જાય છે, આપણે એ પરિણામ ભોગવવાનું નથી હોતું. તો એ છે સંગમ ત્યક્તવા કરોતી યહ. સંગમ ડિટેચમેન્ટ એટલે કે અનાસક્તિ, અનાસક્ત થઈને કર્મો કરવા. કર્માણી સંગમ ત્યક્તવા એટલે કર્મોની અંદર આસક્ત નહીં થઈને જે કરોતી યહ જે કરે છે તે, તો એમાં એ ફસાતો નથી. લિપ્ય તે ન સ પાપેન, એના પાપ પુણ્યમાં એ લિપ્ય તે ફસાતો નથી. ન લિપ્ય તે સ પાપેન, એમાં ફસાતો નથી. એને અહીંયા ઉદાહરણ ફર્સ્ટ ક્લાસ આપ્યું, કેવી રીતે આપ્યું કે પદ્મપત્રમ ઇવ અંબશા. પદ્મપત્ર એટલે કમળનું પાન, કમળનું પાન પાણી ઉપર રહે પરંતુ પાણીની અંદર એકરૂપ ન થાય, એ લિપ્ત રહે, એને પાણીના ગુણધર્મો લાગે નહીં. એ પાણીથી પાણી ડોળું હોય, ગંદુ હોય, અથવા તો ગરમ હોય, ઠંડુ હોય, ગમે તે હોય, પાણીના ગુણદોષ પત્રને લાગતા નથી, કારણ કે પત્ર પાણીથી લિપ્ત છે. પદ્મપત્ર ઇવ અંબશા, એ પત્ર અને પાણી એકરૂપ થયા નથી, એ અલગ છે બંને વસ્તુ. એટલે જે રીતે હું કોઈ પણ ચીજથી અલગ હોઉં, જે રીતે હું કોઈ માણસ છે અને એની પત્ની છે, તો એના પતિને ને પત્ની બે જુદા છે, એક નથી. તો પતિને કઈ ઘા પડ્યો હોય તો એનું દુઃખ પતિને મળે, પત્નીને ના મળે. પરંતુ જો પત્ની પતિમાં આસક્ત એકરૂપ થઈ જાય, પતિમાં ઓવરવેલમિંગ એટલે બહુ જ આસક્ત એકરૂપ, એક શરીર અર્ધાંગીની એટલે બહુ જ આસક્તિ હોય, તો પોતાને વાગે એના કરતાં પણ એને વધારે પતિને વાગ્યાનું દુઃખ થાય. કારણ કે જે વસ્તુમાં તમે આસક્ત હો તે વસ્તુનું સુખ દુઃખ તમને મળે જ મળે. જે પણ વસ્તુમાં જેટલા આસક્ત, અને પાછું જેટલા આસક્ત હો, થોડી આસક્તિ હોય તો થોડું સુખ દુઃખ તમને મળે એનું, અને વધારે બહુ જ વધારે આસક્ત હો તો એનું વધારે સુખ દુઃખ જે એને થયું હોય તે આપણને મળે. ડિગ્રી ઓફ એટેચમેન્ટ સંગ કરોતી યહ, જેટલો સંગ, જેટલો સંગ વધારે હોય, જેટલી આસક્તિ વધારે હોય, એટલું વધારે દુઃખ અથવા સુખ એને મળે. તો ભગવાનને આપણે આસક્ત હોઈએ અને ભગવાનમાં આપણે આપણો પ્રેમ અને બધું હોય, તો ભગવાનની પાસે જે હોય તે આપણને મળે. ભગવાનમાં જેટલી આપણી આસક્તિ એટલું આપણને એના એનું સુખ અને એનું દુઃખ મળે, ભગવાનનું દુઃખ મળે. બહુ સીધી વાત છે, આ બહુ કંઈ કોમ્પ્લિકેટેડ વેદોનો આ સાર છે, વેદોનું વાક્ય છે. પણ બ્રહ્મણી આધાય કર્માણી સંગમ ત્યક્તવા કરોતી યહ. તો ભગવાનમાં આપણે જે આપણા ના સારા અથવા ખરાબ કર્મ એ ભગવાનમાં આસક્ત થઈને કરીએ તો ભગવાનને સારા નરસા કર્મો મળે, અને ભગવાન માટે સારા શું ને નરસા શું. ભગવાન અદ્વૈત છે, ભગવાન એબ્સોલ્યુટ છે, એટલે ભગવાનને પ્લસ માઇનસ એમાં ભગવાનને કઈ હોતું નથી કે આ સુખ દુઃખ ભગવાનને એમાં સુખ અને દુઃખ ભગવાનને નડતા નથી હોતા કારણ કે ભગવાન અદ્વૈત છે અદ્વૈતમ અચ્યુતમ અચ્યુત છે ચ્યુત અને અચ્યુત ઇનફેલેબલ તો અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવજૌવનમ ચ વેદેશ દુર્લભમ અદુર્લભમ આત્મ ભક્તો ગોવિંદ માદિ પુરુષમ તમહમ ભજમ અદ્વૈતમ અદ્વૈતમ નો અર્થ કે એને સુખ દુઃખ ભગવાનને નડતા નથી અદ્વૈત તો આપણા આપણે જે પણ કર્મો કરીએ તે આપણે અગર ભગવાનમાં આસક્ત હોઈએ ભગવાનમાં શરણાગત હોઈએ ભગવાનની સાથે આપણે જોડાયેલા હોઈએ તો ભગવાન આપણા સુખ દુઃખ ને સ્પેશિયલી સુખ દુઃખ એટલે સંસારના સુખ અને સંસારના દુઃખ સુખ સાચું સુખ એ ભક્તિ રસ જે આપણે આગળ વાત કરી હતી તે એના આની વાત આગળ કરશું પણ અહીંયા સુખ દુઃખ એટલે ભૌતિક સુખ દુઃખ એ ભગવાન લે છે કારણ કે ભક્ત શરણાગત છે ભગવાનને ભક્ત ભગવાનમાં બહુ સંપૂર્ણતયા સંપૂર્ણ આસક્ત છે અને આ જગતમાં એ આસક્ત નથી હોતો ભગવાનમાં આસક્ત હોય છે એટલે સારા નરસા જે પણ કર્મ હોય તે ભગવાન લઈ લે છે અને ભગવાન લઈ લે એટલે ભગવાનને કે ભોગવવાના જ પડતા હોતા એ જેવી રીતે ઘણા ઉદાહરણ છે કે રાજા છે તો કોઈ સૈનિક હોય તો તે કોઈને મારે અથવા કોઈને ના મારે અથવા તો ગમે તે સૈનિક કરે એના ઓર્ડરથી રાજાના ઓર્ડરથી તો સૈનિકનું સારું અથવા ખરાબ જે પણ પરિણામ હોય તે બધું રાજા લઈ લે છે એટલે રાજા લઈ લે એનો અર્થ એવો નહીં કે સૈનિકને જેલ જવું પડે કર્મ કરવાથી તો રાજાને જેલ જવું પડે નહીં રાજા એને લઈને એ એબ્સોર્બ કરીને એને પૂરું કરી દે એને ખતમ કરી દે એને કાંઈ કિંગ કેન ડુ નો રોંગ એની લો કોઈ પણ રાજ્યનો નિયમ રાજાને બાંધી શકે નહીં રાજા એ બધા નિયમોથી લિપ્ત અલિપ્ત અથવા પર રહે છે એનાથી એ નિયમોથી એટલે સૈનિકનું જે ખરાબ અથવા તો સારું કરેલું કર્મ તેનું ફળ રાજાને મળે તો રાજા એ ફળથી એટલે કે ખરાબ માર્યું કોઈને બધાને મારી નાખ્યા ગણાઓને તો ખરાબ કહેવાય આમ તો પરંતુ રાજાને એ ફળ આપતા રાજા એ ફળથી એને મુક્ત કરી દે છે એ જ રીતે અહીંયા બ્રહ્મણી આદાય કર્માણી સંગમ ત્યક્વા કરોતી ન લિપ્યતે સ પાપેન એ પાપથી લિપાતો નથી એ પાપમાં ફસાતો નથી એ કર્મમાં ફસાતો નથી ન લિપ્યતે એ ફસાતો નથી કેમ કે બધા કર્મો સારા અથવા ખરાબ એ બધા કર્મો બ્રહ્મણી આદાય કર્માણી બ્રહ્મને આપી દીધા પરબ્રહ્મ કૃષ્ણને આપી દીધા તો બ્રહ્મણી આદાય કર્માણી સંગમ ત્યક્વા કરોતી ન લિપ્યતે સ પાપે ન લિપ્યતે ન સ પાપે ન તો એનું ઉદાહરણ શું છે પદ્મપત્ર ઇવાંબશા પદ્મપત્ર ઇવાંબશા તો કર્મ આપણે કરીએ બધા ભક્તના કર્મ સારા હોય કે ખરાબ જેની દ્રષ્ટિએ જેવા હોય ભગવાનની દ્રષ્ટિએ ભક્તના હરેક કર્મ દિવ્ય ભગવાનને લાગે અને કર્મીઓ અથવા તો જે ભૌતિકવાદી અથવા તો સંસારી જે લોકો છે એ લોકોને ભક્તના ઘણા કર્મો ખરાબ લાગે અને ઘણા સારા પણ લાગે પણ ખરાબ વધારે લાગતા હોય તો એમની દ્રષ્ટિ જુદી હોય છે કે આના કરતાં એનો તુલસી ઉગાડવી ને એને દરરોજ પાણી નાખવું એના કરતાં રીંગણાનો છોડ ઉગાડીને એને પાણી નાખી હોય તો રીંગણા મળે તો આ સંસારી લોકોનું એનો એક આપણા કર્મમાં એ આપણે ભક્તિ કર્મ અથવા કોઈ પણ સારું કામ કરે આપણે કામ કરતા હોય ભક્તિની દ્રષ્ટિએ તો એ લોકોને ખરાબ લાગે. પરંતુ ભગવાનને ભક્ત જે પણ કામ કરતો હોય ભક્ત જે ભક્ત ભગવાનની સેવામાં હંમેશા પ્રવૃત્ત રહેતો હોય એ જે પણ કરતો હોય તે ભગવાનને બહુ જ સારું લાગે. ભગવાન નાચે, ભગવાન એનો ભગવાન ખુશ ખુશ થઈ જાય ભક્તો જે પણ કામ કરતો હોય એનાથી ભગવાનને બહુ આનંદ થાય. તો એટલા માટે અહીંયા કહ્યું છે કે સારું કરે. જે રીતે કોઈ છોકરું હોય બાળક હોય તો બાળક ઘણી વખત ખરાબ કર્મ કરે તોય પિતાજીને એના ઉપર ગૌરવ આવે કે કેવું કયું કર્મ કરે કેવું સરસ આટલું અઘરું કામ પણ એને કર્યું આટલું એનો આટલું કામ. ઘણી વખત બાળક અગ્નિમાં હાથ નાખવાનું હોય તો પિતા જાણે કે ખરાબ કામ કરી રહ્યો છે હાથ લાગશે નાખશે તો એને દુઃખ થશે દુઃખી થશે. પરંતુ ઘણા મા બાપ હોય કે ભાઈ ઠીક છે આ બાળક આવું કરવા માંગે તેની આંગળી પકડીને ત્યાં લઈ જાય અગ્નિ આગળી અને પછી થી થોડું તો જાય તો મા બાપને આનંદ થોડો એટલે ગરમી આવે એને એટલે ત્યાંથી હાથ તરત પાછો ફેંકી દે તો મા બાપને આનંદ થાય જો એનો બાળક. તો એવી જ રીતે ભગવાનને પણ ભગવાનના ભક્તો જે પણ કામ કરતા હોય એમાં બહુ જ આનંદ રહે ભગવાનને. તો એટલા માટે ભગવાન એના બધા કર્મ લઈ અને બાળી નાખે અને કર્મને ભસ્મ કરી દે. જેવી રીતે રાજા સિપાહીનું કર્મ મારવાનું અથવા તો કોઈને પાણી પાવાનું અથવા કોઈ પણ હોય સિપાહીનું કર્મ જે પણ હોય જે રીતે ભૂકંપ થયો હોય સિપાહીઓને ભૂકંપના ગ્રસ્ત લોકોને ખાવાનું વેચવાનું પાણી ગમે તે સિપાહી સારું કરતો હોય કોઈને મારવાનું બોર્ડર પર ગમે તે કર્મ સિપાહી કરે રાજાને એનાથી આનંદ થાય. તો એવી જ રીતે ભગવાનનો ભક્ત એ શુદ્ધ ભક્ત છે ભગવાનની અંદર પરોવાયેલો છે ભગવાનમાં એ હંમેશા રત છે ભગવાનની સેવામાં રત છે. એટલે એ અહીંયા આગળ આ શબ્દ બહુ સારો નીકળ્યો મારા મોઢાથી કે સેવામાં રત છે. તો એ એ અહીંયા આગળ છે કે આગળ સેવામાં રત હોય છે આ ભક્ત ભગવાનની સેવામાં રત હોય છે. પહેલા શ્લોકમાં આ સવાલ અર્જુને કર્યો સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી. તો હે કૃષ્ણ તમે મને યોગમાં જોડવાની વાત કરો છો ને પછીથી કહો છો કે યોગ એવો કર કે એનું ભક્તિ યોગ એવો કર કે જે મને આનંદ થાય. કર્મ કરીને કર્મનું ફળનું ત્યાગ કરો તે સારું કે એવું કર્મ કરવું કે ભગવાનની સેવા કે જેથી ભગવાનને ખૂબ આનંદ થાય. તો એમાં બે સારું કહ્યું. તો અહીંયા એનો જવાબ છે કે કર્મ કરવા જ પડશે તારે. યુ હેવ ટુ ડુ કર્મ નહી તસ્માત ક્ષણમ અપી જાતુ તિષ્ઠસ્ય કર્મકૃત. જીવ આત્મા કર્મ કર્યા વગર રહી શકે જ નહીં. 24 કલાક એને એ કર્મમાં રત રહેતો હોય પ્રવૃત્ત રહેતો હોય એ સૂતો હોય તો એ મન કામ કરતું હોય સ્વપ્ન ચાલતું હોય અથવા તો હૃદય ચાલતું હોય કર્મ હૃદય કરતું હોય શ્વાસોશ્વાસ ચાલતા હોય. એટલે કોઈ પણ ક્ષણ એવી ના હોય કે કર્મ કર્યા વગર જીવ રહી શકે. તો ભગવાન અહીંયા કહે છે કે તું કર્મ કર કર્મણીવા અધિકારસ્તે મા ફલેસુ કદાચન. મા ફલેસુ એટલે ફળ મને આપ મારા માટે તું ફળ કામ કર. જીવ હંમેશા ભગવાન માટે કામ કરતો હોવો જોઈએ એ એનો કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન જન્મ સિદ્ધ એનો હક છે અર્થાત એનો ધર્મ છે. જીવનો ધર્મ શું કે હંમેશા જે જીવ કામ કરે તે કામ ભગવાન શ્રી કૃષ્ણ માટે કરે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. તો નચ તસ્માત ક્ષણમ અપી જાતુ તિષ્ઠસ્ય કર્મકૃત. એટલે કોઈ પણ ક્ષણ જે કર્મ કર્યા વગર ન રહી શકે. એટલે કર્મ તો કરવું જ પડશે, અને પછી કર્મ કર્યા પછી એ ફળને આપણે ભોગવીએ, તો એ ફળ ભોગવ્યા પછીથી એનું જે પરિણામ આવે તે પણ આપણે જ ભોગવવું પડે. એવું ના હોય કે હું ખાઉં અને બીજાનું પેટ ભરે, બીજાની ભૂખ મટે. જેને ભૂખ લાગી હોય એને ખાવું પડે. એવી રીતે આપણે જે કર્મ કરીએ તે કર્મ આપણે જ ભોગવવા પડે, કારણ કે આપણે આપણી સ્વતંત્રતાથી એ આપણે આપણા સુખ માટે એ કર્મ કર્યું. ખરી રીતે હર જીવ કર્મથી ભગવાનને ખુશ કરવા માટે કર્મ કરે. ખાય ભગવાનને ખુશ કરવા, દોડે ભગવાનને ખુશ કરવા, બોલે ભગવાનને ખુશ કરવા, બધું ભગવાનને ખુશ કરવા માટે કરતો હોવો જોઈએ જીવ. પણ એ પોતે પોતાને ખુશ કરવા માટે કરતો, એટલે એટલા માટે કર્મોમાં લિપ્યતે, કર્મોમાં એવો એ ફસાઈ જાય, ફસાય. પરંતુ જો એ કર્મો ભગવાન માટે કરે, ભગવાનને શરણાગત હોય, ભગવાનને ઉપર સ્વતંત્રતા ભગવાનને સોંપેલી હોય, તો એના કર્મો બધા કર્મો ભગવાન અને મળે છે, ભગવાન એને લઈ લે છે. સર્વધર્માન પરિતજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ. હું તને બધા પાપ કર્મોથી મોક્ષયિષ્યામિ. જે રીતે મેં રાજાનું ઉદાહરણ આપ્યું હતું અને સિપાહીનું, એવી રીતે મોક્ષયિષ્યામિ. ભગવાન બધા પાપ કર્મો લઈ લે, અને ભગવાનને કે પાપ નડતા નથી એના, જે રીતે રાજાને સિપાહીના પાપ નડતા નથી એમ ભગવાન એના બધા પાપો લઈ લે. આમ કેમ, એવું કેમ કે શરણાગતિ સર્વધર્માન પરિતજ મામ એકમ શરણમ વ્રજ. એકમ શબ્દ પણ અહીં આગળ બહુ જ અગત્યનો છે. ખાલી કૃષ્ણ ભગવાનને, જુદા જુદા જગાએ શરણાગતિ ન લેવાય, એક જ જગાએ કૃષ્ણ. જે રીતે મેં કહ્યું તે મેરે તો ગિરધર ગોપાલ, એકાંતિક ભક્ત, એકાંતિક ભક્ત, અનન્ય ભક્ત. આ અનન્ય શબ્દ ભગવાન ભગવદ્ ગીતામાં વારંવાર ઉપયોગ કરે છે. અનન્ય, અનન્ય ભક્તિ. યો મામ ચ વ્યભિચારિન, અવ્યભિચારિણી ભક્તિ. વ્યભિચાર એટલે વ્યભિચાર, વેશ્યા ગીરી વગેરે, પ્રોસ્ટિટ્યુશન, વ્યભિચાર. અને અવ્યભિચાર મીન્સ નો રનિંગ હિયર એન્ડ ધેર, ઓનલી વન કૃષ્ણ. બધી જગ્યાએ ભાગદોડ નહીં, એક જ વસ્તુ પકડી લેવાની, કૃષ્ણ અને કૃષ્ણના શુદ્ધ ભક્ત ને કૃષ્ણની શુદ્ધ ભક્તિ. આ ત્રણ વસ્તુ, ભક્ત, ભક્તિ, ભગવાન, કૃષ્ણ ભગવાન. જે રીતે મેં કહ્યું હતું આગળ કે એકો દેવો દેવકી પુત્ર એકમ, દેવ એક અને તે દેવકી પુત્ર કૃષ્ણ. એકો દેવો દેવકી પુત્ર એવમ, એકો મંત્ર તસ્ય નામાણીયાની, અને મંત્ર પણ એક અને તે એના નામનો. અને ગેયમ ગીતા દેવકી પુત્ર એવમ, અને ગાવા ગાવા જેવું જે ગાયન છે, ગાયન જે ગાવા જેવું છે તે દેવકી પુત્રનું ગીત ભગવદ્ ગીતા. ગેયમ ગીતા દેવકી પુત્રની ગાયેલું ગીત ગીતા. અને કર્મ બી એકમ, કર્મ પણ એક, તસ્ય દેવ સેવા, એ કૃષ્ણની સેવા, એ એક જ કર્મ. કર્મ બી એકમ, કર્મ હિ એકમ, તસ્ય દેવ સેવા. આ શ્લોક પ્રભુપાદજી આખરી જે ભગવદ્ ગીતાની ઇન્ટ્રોડક્શન છે ને, એમાં આગળ છેલ્લા પાનિયા પર આ શ્લોક છે, જે ગુરુ પરંપરા છે ને એના પહેલા પાન પર 29 પેજ પર. એકમ શાસ્ત્રમ દેવકી પુત્રમ ગીતમ, શાસ્ત્ર પણ એક જ અને તે દેવકી પુત્રનું શાસ્ત્ર ગીતા. અને એકો દેવો દેવકી પુત્રમ પુત્ર એવમ, અને દેવ પણ એક, ધેટ ઇઝ દેવકી પુત્ર કૃષ્ણ, એક જ દેવ. અને એકો મંત્ર તસ્ય નામાણીયાની, મંત્ર પણ એક અને તે એના નામનો મંત્ર. અને કર્માણી એકમ તસ્ય દેવ સેવા, અને કામ કર્મ પણ એક જ, તે શ્રી કૃષ્ણની સેવા, બીજું કોઈ કામ નહીં. ગીતા મહાત્મ્ય 7મો શ્લોક. તો સંગમ ત્યક્તવા કરોતિ યઃ, કર્માણી સંગમ ત્યક્તવા કરોતિ યઃ, અર્થાત કર્માણી હરેક કર્મ, બધા કર્મ શ્રી કૃષ્ણના માટે કરવા જોઈએ. આપણે ધંધો રોજગાર કરીએ તો કૃષ્ણ માટે, ચાલતા હોય કૃષ્ણ માટે, ખાતા હોય કૃષ્ણ માટે, સુતા હોય કૃષ્ણ માટે, કોઈ પણ વસ્તુ કરીએ કૃષ્ણ માટે તો હોવી જ જોઈએ, નહીં તો પછી આપણને કર્મોના બંધનમાં આપણે ફસાઈ જઈએ. નહીં તો લિપ્યતે પાપેન, આપણે પાપમાં લિપાઈ જઈએ. પણ કર્મ બ્રહ્મ માટે, બ્રહ્મ પરમ બ્રહ્મ કૃષ્ણ માટે કરીએ તો લિપ્યતે નસ પાપેન પદ્મપત્ર ઇવ અંબશા. જે રીતે કમળનું પાંદડું પાણીમાં હોવા છતાં, રહેતા છતાં પણ પાણીથી લિપ્ત નથી થતું, પાણીથી અલિપ્ત રહે, પાણીમાં એક રૂપ ના થાય, અલિપ્ત રહે. તો અહીંયા ભગવાન બહુ સુંદર વાત કરે છે કે બધા કામ મારા માટે કરો. અને અહીંયા વેદોનો પ્રભુપાદે અંદર તાત્પર્યમાં વેદોના શ્લોકો લખ્યા છે કે સ્વયં હિ એતત બ્રહ્મ તસ્માદ એતત બ્રહ્મ નામ રૂપમ અનમ ચ જાયતે મુંડક ઉપનિષદ. અને મમ યોનિર મહદ બ્રહ્મ, મહદ બ્રહ્મ મદ યોનિ. સો કહેવાનો મતલબ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ બ્રહ્મ છે, અને પરમ બ્રહ્મ માટે આપણે બધા કાર્યો કરવા જોઈએ. તો એ કાર્ય કરવાથી મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય મત્પરા અનન્ય યોગેન. તો મયી સર્વાણી કર્માણી, બધા કર્મો ભગવાન માટે. તો એટલા માટે આ જે આખો અધ્યાય છે પાંચમો, એના અંતમાં ભગવાન કહે છે, જે આખરી શ્લોક છે એ શ્લોકની આગળ બધે સમજણ આપે છે. ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ શ્રુત સર્વભૂતાનામ જ્ઞાત્વા માં શાંતિ ઇચ્છતિ. એ શ્લોકનું અહીંયા આગળ ભગવાન સમજાવે છે અર્જુનને કે ભોક્તારામ યજ્ઞ તપસામ, યજ્ઞ અને તપ એટલે કર્મ, જે પણ યજ્ઞ, યજ્ઞનો અર્થ છે, યજ્ઞની પરિભાષા છે, શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે જે કર્મ કરવામાં આવે એને યજ્ઞ કહેવાય. યજ્ઞ આપણે મોટા ભાગે શું સમજતા હોય છે, યજ્ઞ એટલે કે ઓમ સ્વાહા યજ્ઞ પ્રગટાવીને બ્રાહ્મણો કરાવે, એમાં ઘી હોમીએ તે ઓમ સ્વાહા, તો એ યજ્ઞ આપણે હંમેશા સમજતા હોય છે. પણ પ્રભુપાદજી યજ્ઞની પરિભાષા કરે છે કે યજ્ઞ એટલે કોઈ પણ કર્મ આપણે જે કરીએ તે કર્મ ભગવાન શ્રી કૃષ્ણના માટે કરીએ, કૃષ્ણની ખુશી માટે, કૃષ્ણ ભગવાનને ખુશ કરવા માટે જે કામ કર્મ કરવામાં આવે, કાર્ય કરવામાં આવે એને યજ્ઞ કહેવાય. તો યત કરોસી યદસ્નાસી યજુહોસી દદાસી યત, યજુહો યજ્ઞ યત કરોસી, જે કરે તત્કૃષ્વ મદ અર્પણમ, શ્રી કૃષ્ણને અર્પણ કરવું જોઈએ. તો યજ્ઞ દાન તપશ્ચૈવ ન ત્યાજ્યમેવ ચ પાવનાની મનુષ્યાણામ, એ મનુષ્યોને પાવન કરે છે. કોણ? યજ્ઞ દાન તપ. યજ્ઞ એટલે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે જે પણ કાર્ય કરવામાં આવે એને યજ્ઞ કહેવાય, અથવા તો કૃષ્ણ ભગવાનને ખુશ કરવા માટે જે કાર્ય કરવામાં આવે એ તપ, આઈ મીન એ યજ્ઞ કહેવાય. તો અહીંયા પણ એ જ વાત કરી કે કર્માણી સંગ ત્યક્ત્વા કરોતિ યઃ. અને કર્માણી સંગ ત્યક્ત્વા એનો અર્થ કે બ્રહ્મણી આધાય, એટલે ભગવાન શ્રી કૃષ્ણ માટે કર્મો કરવા. તો શું થાય આપણને? લિપ્યતે ન સ પાપેન, એનાથી આપણે પાપમાં ફસાઈએ નહીં. અને પદ્મપત્ર ઇવાંબશા, જે રીતે કમળનું પત્ર, કમળનું પાંદડું પાણીથી લિપ્ત હોય, લિપ્ત રહે તેમ. તો ભગવાન, હું આખો શ્લોક પેલો નથી કરતો કારણ કે આગળ તમે એ શ્લોક પર આવશો છેલ્લે, પણ એ છેલ્લો શ્લોક નો આગળના બધા શ્લોક એ સમજવા, એ છેલ્લો શ્લોક સમજવા માટે આગળના બધા શ્લોક ભગવાન અર્જુનને કહે છે કે ભોક્તારામ યજ્ઞ તપશામ સર્વલોક મહેશ્વરમ, અને હું બધા લોકોનો સ્વામી છું, કંટ્રોલર છું, મારાથી બધું વિશ્વ અથવા બધા લોક ચાલે છે, સર્વલોક મહેશ્વર શ્રુત સર્વભૂતાનામ, અને હું જ બધા જીવાત્માઓનો મિત્ર છું, શ્રુત એટલે મિત્ર, શ્રુત સર્વભૂતાનામ અને જ્ઞાતવામાં શાંતિ ઇચ્છતિ, એવું જે મને સમજે તેને હંમેશા ચિરન શાંતિ, ચિરન શાંતિ, શાંતિ મીન્સ સમ પરથી આ શાંતિ શબ્દ આવે છે, શાંતિ મીન્સ મન, સમન, સમરણ કરવાનું, મનનું સમરણ, એટલે જેનું મન શાંત હોય તે શાંત રહે, તો એને આ ચિરન શાંતિ હંમેશની સનાતન શાંતિ મળે. સનાતન શાંતિ એટલે સુખ, સુખ એટલે આનંદ, આનંદ એટલે કૃષ્ણ ભક્તિ માંથી જે આનંદ આપણને મળે, એ આનંદ થી જ આપણને શાંતિ મળે. બીજી બધી બીજા બધા આનંદ, સરાપીને આનંદ અથવા તો ગમે તેનાથી આનંદ મળે તો એ અશાંતિ ઉત્પન્ન કરે. એટલા માટે ભગવાન કહે છે કે શાંત અગર કોઈને થવું હોય તો આ શાંતિની ફોર્મ્યુલા છે. કોઈને સુખ જોઈતું હોય, અશાંતસ્ય કુતો સુખમ, જે શાંત નથી એને સુખ ના હોઈ શકે, જે અશાંત રહે એને સુખ ના હોઈ શકે. એટલા માટે ભગવાન અહીંયા આગળ શાંતિની ફોર્મ્યુલા આપે છે. જ્યારે પ્રભુપાદજી અહીંયા અમેરિકામાં આવ્યા ત્યારે બહુ આખું અમેરિકા અશાંત હતું, કારણ કે વિયેટનામ યુદ્ધ ચાલતું હતું. વિયેટનામનું યુદ્ધ ચાલતું હતું તેમ બધા આખું અમેરિકા અશાંત. તો પ્રભુપાદજી આ પીસ ફોર્મ્યુલા લખી કે અગર શાંતિ જોઈએ તો અમેરિકાને આ શ્લોક ફોલો કરવો જોઈશે, ભોક્તારામ યજ્ઞ તપશામ સર્વલોક મહેશ્વરમ શ્રુત સર્વભૂતાનામ જ્ઞાત્વામાં શાંતિ મૃચ્છતિ. તો ભગવાન શ્રી કૃષ્ણ આપણા કર્મો ના ભોક્તા છે. ભોક્તારામ યજ્ઞ તપશામ, યજ્ઞ એટલે ભગવાનને ખુશ કરવા માટે થયેલું કાર્ય, એને યજ્ઞ કહેવાય. તો બ્રહ્મણી આદાય કર્માણી સંગ ત્યક્તા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્ર એવાંબશા. તો જે પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ ના માટે, એના આનંદ માટે અને સુખ માટે જે કર્મ કરતો હોય છે, અને તે પણ સંગ વગર, એના અંદર આ કર્મમાં આસક્તિ વગર જે કામ કરતો હોય છે, તે પાપેન, એ કર્મોના પાપ પુણ્યમાં લિપાતો નથી, ફસાતો નથી. જે રીતે પદ્મપત્ર એવા અંબશા, જે રીતે કમળનું પાંદડું પાણીમાં રહેવા છતાં પણ પાણીમાં ફસાતું નથી, પાણીથી ઉપર, પાણીથી લિપ્ત રહે છે, તો એ રીતે આપણે કર્મ જેવો કરવા જોઈએ. ઓકે, સો ક્વેશ્ચન અને આન્સર શરૂ કરશું. એની ક્વેશ્ચન,
આપણે બધા બદ્ધ જીવો છીએ સંસારમાં, એટલે દરેક ને થોડા વધતા પ્રમાણમાં આસક્તિઓ તો છે,
બરાબર,
તો એ આસક્તિઓ છોડવા માટે શું કરવું જોઈએ કે જેથી આપણે શુદ્ધ ભક્તિમાં આગળ વધીએ, એના વિશે જરા વાત કરો. જેવી રીતે પેલા ભજ હુરે મન શ્રી નંદ નંદન, એમાં નથી આવતું કમળ જલ જલ જીવન તલ મલ, પેલા કમળના જળ પર પાણી છે અને ગમે ત્યારે પરપોટો પડી જાય એવું આપણા જીવનનું કામકાજ છે.
હાજી,
હા, અને આપણને આસક્તિઓ શેમાં છે કે એ ધન યૌવન પુત્ર પરિજન સ્થિતિ કે આચી પરિસ્થિતિ રે.
હાજી,
કમળ દલ જલ જીવન તલ મલ ભજ હરિપદ નીતિ રે. આપણે જે ગાઈએ છીએ ભજ હુરે મન શ્રી નંદ નંદન અભય ચરણ અરવિંદ રે, તો આપણે બધાને આ આસક્તિઓમાંથી ધીમે ધીમે ઓછી થાય અને ભક્તિમાં આગળ વધવાની બધાની ઈચ્છા છે, તો એના માટે જરા માર્ગદર્શન આપો.
હું તો નરસિંહ મહેતા, એમને સુંદર ગાયું છે કે જ્યાં લગી આત્મા તત્વ ચિંતા નહીં, ત્યાં લગી સાધના सर्व झूठे ज्या लगी आत्मा तत्व चिन्ह नहीं એટલે આપણે જ્યાં સુધી ને આત્મ સત્તા રૂપ વર્તીએ નહીં ત્યાં સુધી ને આપણે અનાસક્ત થઈ ન શકીએ. કહેવાનો અર્થ એ છે કે આપણે દ્રઢતાથી અસંગ શસ્ત્રને દ્રઢેન ચિત્વા, દ્રઢેન દ્રઢેન શબ્દ ભગવાન ઉપયોગ કરે છે કે આ સંસાર રૂપી વટવૃક્ષની જડ અનાસક્તિ રૂપી શસ્ત્રથી કાપવી જોઈએ, કાપવી પડશે એ અનાસક્તિ રૂપી શસ્ત્રથી. અસંગ શસ્ત્રેન દ્રઢેન ચિત્વા 15.2 શ્લોકા ભગવદ્ ગીતા. અનાસક્તિ રૂપી શસ્ત્રથી એને કાપવું પડે. તો નરસિંહ મહેતા શું કહે છે કે આત્મા તત્વ, આપણે આત્મા તત્વ પર સ્થિત થવું જોઈએ કે આપણે શરીર છીએ કે આત્મા છીએ. તો જ્યાં લગી આત્મા તત્વ ચિન્હ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી, માનુષી દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જુઠ્ઠી. એટલે માવઠું હોય તો એમાં વરસાદ એટલો બધો વરસે નહીં, આ માવઠું આવે અને એક મિનિટમાં પાણી આવીને જતું રહે, એવું એના એ વરસાદથી કાંઈ પાક ન થાય, કોઈને લાભ ન થાય, કોઈને પાણી ન મળે, ખાલી માવઠું આવે ને જતું રહે. એ રીતે માનુષ્ય દેહ તારો એમ એડે ગયો, મનુષ્ય દેહ પણ એ રીતે જ આપણો નિષ્ફળ જાય. માનુષ્ય દેહ તારો એમ એડે ગયો, માનુષ્ય દેહ તારો એમ એડે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જુઠી. તો જ્યાં લગી ને આત્મા તત્વ ચિન્હ્યું નહીં એટલે આપણે આત્મા છીએ કે શરીર છે, આ સવાલ આખનો સવાલ છે. શરીર છે તો મા બાપે પેદા કર્યું, તો મા બાપનું શરીર, પણ આપણે આત્મા છીએ કે શરીર છીએ, અને આ શરીરથી બીજા શરીરો પેદા થયા તો શું એ શરીરો આપણા પુત્ર પરિવાર છે? તો બધા તત્વજ્ઞાનનો પાયાનો જે ફાઉન્ડેશન પાયો કહેવાય, નીવ હિન્દીમાં નીવ ફાઉન્ડેશન, તો પાયો છે હું આત્મા છું. અને આત્મા હંમેશા 84 લાખ યોનિઓમાં ભટકતો રહે છે, ભટકતા અને હરેક યોનિમાં જન્મ મૃત્યુ બુઢાપો અને રોગ, ગરડાપો અને રોગ, આ 4 દુઃખ એને પ્રાપ્ત થાય છે. તો એ શરીરને પ્રાપ્ત થાય છે, આત્માને નહીં. તો જ્યારે આપણે આત્મા તત્વ પર ચિંતન કરીને આત્મ સત્તા રૂપ, આત્મા પ્લેટફોર્મ પર, આત્માના સ્તર પર, આધ્યાત્મિક સ્તર પર આપણે આવીએ અને એને સ્તર પર આપણે રહીએ, ત્યારે પછી આ બધું જુઠ્ઠું થઈ જાય. જેવી રીતે મીરા કહે છે, ભાઈ છાડ્યા બંધુ છાડ્યા, છાડ્યા સગા સુઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. ભાઈ છાડ્યા બંધુ છાડ્યા, છાડ્યા સગા, કેમ કે આત્માના સ્તર પર આવી ગઈ મીરા. જે રીતે ગોપીઓ આત્માના સ્તર પર આવી ગઈ કે અમે ગોપીઓ છીએ, આત્મા છીએ અને અમે ભગવાન શ્રી કૃષ્ણની દાસીઓ છીએ. તો એટલા માટે એમને કહ્યું, ગોપીઓ ગોપી ગીતમાં ગાયું, પતિ સુતાન્વયા ભાત્રી બાંધવા અતિ વિલંગ્યતે અંતે અચ્યુતા ગતા ગતિ વિદક્ષતવો ઉદગીત મોહિતા. એટલે પતિ સુતાન્વય ભાત્રી બાંધવા, પતિ પુત્ર બાંધવા સગા સંબંધી, એટલું જ નહીં પૂર્વજોને પણ છોડીને અમે અચ્યુત, હે અચ્યુત તારે શરણમાં આવી છે, અંતે અચ્યુત આગતા. અમે આ બધું છોડ છાડી, એવું નહીં કે અમે આ રાત્રે રાસ પૂરો થશે એટલે અમે પાછી ઘરે જઈ અને પાછા મારું છોકરું, મારા પતિ, મારા બાપ, મારા માં, એ કરવા નથી અમે આવ્યો. અમે આવ્યો છે બધું છોડી છોડીને, બધું જ पति सुतान वय भातृ बांधवा अति विलंग्यते अंते अच्युतागता अति विलंग्यते। बधा पूर्वजों ने पण छोड़ी छोड़ी ने हमारे पूर्वजों जोड़े पण हमारो कोई संबंध नहीं, बस एक तारी जोड़े संबंध छे। तो आवो वैराग्य आवो जोईए के हूँ आत्मा छू अने मारू आ संसार मा काई काम नथी, हूँ लिप मारे आ संसार मा लिप्त थवू नथी। अने आ जे कॉन्फरन्स कॉल पर जे बधा छे लगभग 80% लोग बधा बधा आखरी जीवन पर छे, 25 साल आ संन्यास पर छे। तो संन्यास एटले आखरी 25 साल एटले संन्यास, ने संन्यास एटले मन वाणी अने कर्म, मन वाणी अने कर्म आ त्रण दंड, ए त्रण थी भगवान श्री कृष्ण में हमेशा सेवा में रत रहू नाम संन्यास। मत संन्यास्य मत परा, एटले छेलो जे क्वार्टर होय जे रिटायर होय एने बधा में आसक्ति ओछी करी अने भगवान में आसक्ति, एटले 24 कलाक पोतानी जातने हमेशा कृष्ण भक्ति में प्रवृत्त राखवी। एटले आध्यात्मिक स्तर पर जे रीते खावा करवू तो भगवान ने धरायू, 2-4 कलाक गया मां एनाथी थाक्या तो खाधू तो भक्ति थई, भगवान नो प्रसाद खाधो, वासणो माज्या तो भगवान ने माटे फरी भगवान नो प्रसाद बनावा, अथवा तो चाल्या तो चालता चालता हरे कृष्ण मंत्र, अथवा आँखे आँखथी वीडियो भगवान ना भक्तो ना। अने हवे तो यूट्यूब पर यू नो मैं पण आजे यूट्यूब पर मारी चेनल खोली छे, तो बधा घणा तीनो घणा मारा लेक्चर छे यूट्यूब पर क्रतु प्रभु करीने छे। तो आँखे करीने वीडियो जोईए अने यथी थाकीए तो जीभे करीने भगवान नी सोड माळा अथवा वधारे माळा, यथी थाकीए तो मन थी भगवान नो ध्यान करू, यथी थाकीए तो आपणी आँखे करीने दर्शन करीए। जेवी रीते अमरीश महाराजे मैं कहीतू आगळ सवय मन कृष्ण पदार विंदयो वांचासी वैकुंठ गुणानुवर्णने करो हरेर मंदिर मार्जन वगैरह। तो हाथी भगवान ना मंदिर ने साफ करवा, पक्षी मंदिर ना भगवान ना धाम मा चालू, अथवा तो सांभळो सांभळवानो वधारे, बहुथी बधाथी ऊंची वात प्रभुपादजी कहे छे के सांभळो तत् सुणो। मने हूँ भक्त आनाथी थयो के मने सांभळवामां बहु रस हतो प्रभुपाद ना लेक्चर, ने हजी पण दररोज मारा लेक्चर सांभळवानुं चालू होय, उठू के तरत सांभळवानुं शरू, एटले सांभळू बहु सांभळू प्रभुपाद अथवा तो प्रभुपाद ना बधा अंतरंग शिष्यो घणा छे, अने इस्कोन माथी ज सांभळू वधारे पड़तुं। पहला जे नवा 16 माळा करता होय दीक्षा नवी नवी होय अथवा तो दीक्षा ना थई होय तेमने बीजे बधे भटकता लटकता ना थता एक इस्कोन थी सांभळू, इस्कोन ना भक्तो, इस्कोन ना गुरु, इस्कोन ना आचार्यो, इस्कोन ना वरिष्ठ भक्तो, आपणा थी घणा आगळ भक्तो होय तेमना थी बधाने सांभळवा। अने बहु सरस गुजराती मां लांद गोविंद प्रभु एना पण चेनल छे पोतानी, तो ए गुजराती मां बहु सरस कथा करता होय छे, तो एमने पण सांभळवा। एटले इस्कोन मां जे भक्तो छे એમને સાંભળવા, અને ઇસ્કોનના આચાર્યો બધા ઇસ્કોન ડિઝાયર ટ્રી એના પર ઘણા ઘણા ભક્તોના લેક્ચર હોય છે। એટલે હંમેશા પ્રવૃત્તિ આ રાખવી કે ભગવાન ભગવાનને ભગવાનના ભક્તોમાં જોડાઈ રહેવું, તો આપોઆપ ત્યાગની ભાવના ઓછી હોય અથવા ભૌતિક આસક્તિઓ હોય કુટુંબમાં પૈસામાં ધંધામાં બધી આસક્તિ હોય કોઈ વાંધો નહીં, પરંતુ આજ સાંભળવાનું વધારે દેવું। સાંભળવાનું સવારે ઉઠ્યા એટલે બાથરૂમમાં આપણો કલાક જતો હોય તો એ પહેલા MP3 પ્લેયર પ્રભુપાદજીનું લેક્ચર અથવા ભક્તોનું લેક્ચર અથવા કોઈ પણ સાંભળવા માટે લેક્ચરને મૂકી દેવું, એટલે પછીથી બાથરૂમમાં આપણી ક્રિયા બ્રશ અને ઉલ્યું અથવા તો નાહવું ધોવું જે પણ કપડાં પહેરવા કલાક થાય તે કલાકમાં આખી ભક્તિ થઈ જાય. એટલે તમને દુઃખ ન થાય કે મારો સમય મેં ખરાબ એક કલાક ગવાય દીધો. પ્રભુપાદજી રૂપ ગોસ્વામી કહે છે કે અવ્યર્થ કાલત્વમ નામ ગાને સદા રૂચિ એ શ્રુતિમ ચકર અચ્યુત સત કથો દે. એટલે આપણે સમય બરબાદ ન કરવો હોય, સમય ને ગવાયો ન હોય, તો આપણે હંમેશા નામ ગાને સદા રૂચિ, ભગવાન શ્રી કૃષ્ણના હરે કૃષ્ણ મંત્રમાં હંમેશા રૂચિ રાખવી, સાંભળવામાં રૂચિ રાખવી. બાથરૂમ પછીથી સ્ત્રીઓ હોય તો સવાર સાંજ બે કલાક ખાવા કરે તો હંમેશા ગેસનું અથવા તો છરી પકડતા પહેલા અથવા તો ગેસનું બટન પકડતા પહેલા MP3 પ્લેયર ચાલુ કરવું, કાનમાં નાખી દેવા ઇયરફોન અને ચાલુ રાખવું. એટલે હંમેશા સાંભળવાનું વધારી દેવું જોઈએ, સાંભળવું બહુ જ સાંભળવું જોઈએ. ખાવા બેઠા તો યુ નો વન શુડ હેવ કીર્તન મૂક્યા, શાંતિ કીર્તન સાંભળતા સાંભળતા પ્રસાદ લેવો. તો આપણી બધી ક્રિયાઓ જે અંગ જે ભગવાનની ક્રિયાથી થાક્યું હોય તો બીજું અંગ બદલી લેવું. કાન સાંભળતા થાક્યા હોય તો એનો ખાવા કરવું, ખાવું ખાવું ભગવાનનો પ્રસાદ, અથવા તો ચાલવું ભગવાનના માળા કરવી, અથવા હંમેશા પ્રવૃત્તિ રહેવું, વિડીયો જોવા યુટ્યુબ પર ભગવાનના ભક્તોના લેક્ચર કથા. તો હંમેશા અગર ત્યાગની વૃત્તિ બહુ 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 આપણને અઘરી લાગતી હોય કે એ બધું કર્મ કરવું ભગવાન માટે અઘરું છે, તો હંમેશા 24 કલાક ભગવાનની પ્રવૃત્તિઓમાં હંમેશા પ્રવૃત્ત રહેવું. કોઈ પૈસા કમાતો હોય જે વધારે તો વધારે તો ઓછા કોઈ પણ 10% ભગવાનની ભક્તિના પ્રચાર માટે ઇસ્કોનમાં મંદિરમાં આપવા, BBTમાં આપવા, BBT બુક ડિસ્ટ્રીબ્યુટ કરવું, અથવા તો એ ભક્તિ છે. એટલે 8-8 કલાક 10-10 કલાક કામ કરીએ તો એનું 10% આપણે ભગવાન માટે વાપરવું જ જોઈએ. તો આ રીતે ત્યાગની ભાવના અને બધાનો સંગ છૂટે અને કુટુંબ બધું અસાર છે. કુટુંબ કમાઈ કમાઈને આપણે આપણા પુત્ર પરિવારને આપીએ તો એ શું કરશે આગળ કોને ખબર. આપણે કહીએ તે જ નથી કરતા. હમણાં તમે તમારા બેટાને કહો કે ભાઈ 16 માળા કર, ત્યાર પછી મેડિકલ, ત્યાર પછીથી નોકરી, ત્યાર પછી ધંધો, ત્યાર પછી ખાવાનું. એક માળા કરવા તૈયાર નથી. જે બધાના જે પુત્ર પુત્રી ગમે તે હો, ઘણાના છે ખરા, તો સાંભળતા છે બધા તો છે ખરા, પણ હવે એ શું કરશે, એમને એનો પુત્ર શું કરશે કોને ખબર છે. એના માટે આપણે અત્યારે એનો બધું કમાવાનું અને બધા એના માટે સંચય કરવાનો અને એ બધા માટે, કારણ કે આપણે જવાના છે, હવે જવાના છે ટૂંક સમયમાં. તો આવી આવો ત્યાગ આવો મુશ્કેલ છે, કારણ કે પરસેવાથી એકઠું કરેલું નાણું એનો ત્યાગ કરવો બહુ મુશ્કેલ છે. એટલા માટે જીવનને બરાબર બેલેન્સ રાખવું, બહુ વધારે કમાઈ ન કરવી અને બહુ ઓછું કમાવું નહીં, અને વચલે ગાળે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત રહેવું. તો આ રીતે હંમેશા ભગવાનને ભગવાનના ભક્તોમાં જોડાઈને રહેવું હર પળ, અથવા ભગવાનના નામમાં જોડાઈને રહેવું, અથવા ભગવાનની કથામાં જોડાઈને રહેવું, અથવા ભગવાનને લીધે બધું જ કામ, એવરી ગેટ માનસ દેહ ગેહો યો કિછુ મોરે અર્પિલું તુયા પદે નંદ કિશોર, માર બી રાખ બી યો ઈચ્છા તુહારે નિત્ય દાસ પ્રતિ તુયા અધિકાર, જન્માદી હોય અથા તુયા દાસ બહિર્મુખ બ્રહ્મા જન્મે નહીં આસ વગેરે. ભગવાનને ભગવાનના ભક્તોની અંદર પ્રવૃત્ત રહેવું, એ જ આપણું કલ્યાણ છે. એવો નિર્ણય કરી લેવો, એવી નિષ્ઠા કરી લેવી, નિષ્ઠા નિર્ણય શ્રદ્ધા સદ્રા સમૃદ્ધિ, એ સમૃદ્ધિ છે, નાણું છે શ્રદ્ધા, ભગવાનને ભગવાનના ભક્તોમાં શ્રદ્ધા રાખવી. તો બહુ સહેલી વાત છે, અગર ત્યાગ ન થાય અને કશું ના થાય તો ભગવાન અને ભગવાનના ભક્તોમાં જોડાઈને રહેવું. સ્પેશિયલી ભગવાનના ભક્ત કહેતા દીક્ષા ન થઈ હોય તો દીક્ષા પણ ઇસ્કોનમાં લેવી. ઇસ્કોનમાં ઘણા ગુરુ બધા મોટા મોટા આચાર્યો છે, તો એ બધા આચાર્યોને જોડે દીક્ષા લેવી અને બધા વાતો કરે છે, તો આપણું કલ્યાણ આપોઆપ પણ થઈ જાય. અટેચમેન્ટ ના છૂટતી હોય તો એટલીસ્ટ એવા ભક્તની જોડે સંલગ્ન રહેવું, જેથી કરીને એની પાછળ પાછળ આપણે ભગવાનના ધામમાં પહોંચી જઈએ. જે રીતે એક કીડી હોય અને કીડીને ચાર ધામ રામેશ્વર, બદ્રીનાથ અને પુરી અને દ્વારકાપુરી જવું હોય તો કીડી ક્યારે પહોંચી વળે, અને એને ખાવાનું તકલીફ, ચાલવાનું તકલીફ અને શક્તિનું તકલીફ. પણ જો કોઈ સાધુ જતો હોય ચાર ધામ ટ્રેનમાં બેસીને અને એની જોરીમાં કીડી બેસી જાય તો ખાવાનું મળે, ચાલવાની જરૂર નહીં અને બધું આસાનીથી સંગ મળે અને સાધુનો અને બધા ધામ થઈ જાય આપોઆપ. એ રીતે ભગવાનના ભક્તમાં ગુરુમાં જોડાઈ જઈએ તો પ્રભુપાદની ધોતી આપણે પકડી લીધી. એટલે પ્રભુપાદજી કહે છે કે જે 16 માળા કરતું હોય, 4 નિયમો કરતા હોય અને જો કદાચ એની કઈ ઉણાપ રહી જાય તો હું વૈકુંઠના પાછલા દરવાજે ઉભો રહીશ અને ત્યાંથી ઇલીગલ એન્ટ્રી કરાવીશ. જય વિજય તમને કદાચ ફ્રન્ટ દોરમાં આવવા ના દે તો પાછળના દોરથી એન્ટ્રી. પણ એવા સાધુ એવા ભક્તમાં ગુરુમાં આપણે જોડાઈ ગયા હોય ત્યારે થાય વાત. તો અસંગ શસ્ત્ર ન દ્રઢે ન ચિત્વા, અનાશક્તિ રૂપી શસ્ત્રથી આ સંસારના મૂળોને કાપવા જોઈએ. બીજો કોઈ સવાલ? રાજા ઓર્ડર કરે એનું પાપ રાજાને ન લાગે અને સૈનિકને પણ ન લાગે. કારણ કે રાજ્યનો પહેલો નિયમ એ છે કે કિંગ કેન ડુ નો રોંગ. ઇંગ્લેન્ડનો રાજા આપણે ત્યાં રાજ કરતો હતી રાણી, તો એનો પહેલો નિયમ શું કે રાજા કોઈ પણ કાર્ય ગલત કરી ન શકે. જે સારું કરે અથવા ખરાબ કરે આપણી દ્રષ્ટિએ સારું લાગતું હોય કે આપણી દ્રષ્ટિએ નઠારું લાગતું હોય, પણ રાજા જે કરે એ સારું જ છે એવું આપણે માનવું જ પડે. એ પહેલો લો, એ કિંગ કેન ડુ નો રોંગ. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે કરે તે સારું જ કરે, એ કોઈ પણ ભૂલ કોઈ દિવસ એ કરી શકે નહીં કૃષ્ણ. અને કોઈ પણ ખરાબ અથવા કોઈ પણ સારું એ વસ્તુ ભગવાનની જોડે જોઈન્ટ થઈ જાય એટલે દિવ્ય બની જાય, એટલે એ ખરાબ ફળ નહીં અથવા સારું ફળ નહીં, દિવ્ય થઈ જાય, દિવ્ય ફળ. તો ભગવાન શ્રી કૃષ્ણ ની પાસે જયારે પાપ જાય તો બધું બળીને ભસ્મ થઈ જાય. એના માટે ભગવાનને પાપનું દુઃખ ભોગવવું ન પડે. ત્યાં આગળ ભગવાનને કોઈ પાપ નડતું નથી. જે રીતે ગંગાજીમાં કોઈ પાપી નાહવા જાય તો ગંગાજી એ પાપ લઈને પાપી બનતી નથી, તો ગંગાજીને પાપ નડતા નથી. એ પાપ ગંગાજીમાં કોઈ બીજા સાધુ સંત મહાત્મા પ્રભુપાદ જેવા સ્નાન કરવા જાય તો એ આપોઆપ તે બધા લઈ લે. અને સંતો શું કરે પાપને? ભગવાનની જોડે જોડાયેલા હોય એટલે પાપ બધા ભગવાન અલ્ટિમેટલી પાસે જાય. હમ તો આમ સર્વ પાપે વ્યો મોક્ષયિષ્યામી મા સૂચ. તો ભગવાનની પાસે પાપ જાય તો દિવ્ય બની જાય એટલે બળીને ભસ્મ થઈ જાય. કર્માણી નિર્દહતિ કિંતુ ચ ભક્તિ ભાજામ. એ ભક્તિથી કર્મ બધા ભસ્મ થઈ જાય છે. તો ભગવાનને કોઈ કર્મો અથવા ભગવાનને કોઈ પાપ નડતા નથી હોતા. એ કિંગ કેન ડુ નો રોંગ. રાજાને કોઈ પણ પાપ નડતા નથી હોતા. પ્રજા જે પાપ કરે તેનું 1/6 જે પાપ, 1/6 જે પાપ છે એ રાજાને ભોગવવું પડે, જે પ્રજા પાપ કરે તે. પણ અલ્ટિમેટલી અગર રાજા પરીક્ષિત મહારાજ, અમરીશ મહારાજ, ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ જેવા રાજા હોય તો અલ્ટિમેટલી ભગવાનના ભક્ત હોવાથી અલ્ટિમેટલી એ પાપ ભગવાન પાસે જતા એ ભસ્મ થઈ જાય. ભગવાનને પાપ નથી લાગતું. જેવી રીતે ગંદી કોઈ પણ વસ્તુ હોય અને કોઈ પવિત્ર વસ્તુ હોય, સૂર્યના તાપથી એ તપીને પવિત્ર થઈ જાય તો એનું ગંદકી સૂર્યને ન લાગે. સૂર્ય એનાથી લિપ્ત છે. તો એ જ રીતે જે રીતે પાપ અથવા પુણ્ય ભગવાન પાસે જતા જ એ એબ્સોલ્યુટ અદ્વૈત અચ્યુતમ અને અદ્વૈત એનો ક્ષય થઈ જાય. ભગવાનને કોઈ પાપ અથવા તો પુણ્ય નડતા નથી હોતા, એ ઉપર હોય છે એનાથી. સમજમાં આવ્યું? જે રીતે સૈનિકનું પાપ અથવા રાજા રહે તો રાજાને ફાંસી આપવી પડે, તો કોઈ રાજાએ સાંભળ્યું છે કે રાજાને ફાંસી મળી હોય? નહીં. રાજાના રાજ્યના નિયમોથી ઉપર છે. બીજો કોઈ સવાલ? બિલકુલ મળે, બિલકુલ મળે. એટલા માટે કોઈ પણ જીવની હત્યા ન, જીવેર દયા, વૈષ્ણવ સેવા, નામે રુચિ, એ ધર્મ છે. એ છાડી આર ધર્મ નાહી સનાતન, આ છોડીને બીજો કોઈ ધર્મ નથી. એ સનાતન, સનાતન ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુ કે છે, નામે રુચિ, જીવેર દયા, વૈષ્ણવ સેવા, આ ત્રણ ધર્મ છે. એટલે જીવો પર દયા કરવી, એને મારવાના. એને ઘરમાંથી તમે બહાર કાઢો કોઈક કાગળ પર લઈને અથવા તો સાવરણી પર લઈને, એ વસ્તુ જુદી છે. પણ તમે ભગવાનને, પ્રભુપાદજીને કોઈ સવાલ પૂછ્યો કે કોકરોચ મંદિરમાં બહુ વધી ગયા છે, તો એને દવા છાંટીને મારી નાખીએ. પ્રભુપાદે કીધું કે તમે સ્વચ્છતા કેમ ન રાખી, જેથી કરીને કોકરોચ જ ના ઉત્પન્ન થાય. એટલે પ્રભુપાદજીએ કહ્યું કે એ જીવ હત્યા ન થાય, એટલું પવિત્ર કિચન રાખવું જોઈએ કે કોકરોચ જ ન આવી શકે. અથવા તો બધું ખાવાનું એડે કરી દે, એવું બધું ફ્રીજમાં અથવા બહાર નહીં રાખવું કે કોકરોચ ખાવા આવે. શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે જે આપણું બ્લડ ચૂસતા હોય, આઈ મીન જે રીતે સાપ, સ્પેશિયલી સાપ અને વિછુ, તો એવા જે હિંસક પ્રાણીઓની હિંસા કરવી એ પાપ નથી. એને એના અંદર સાધુ લોકો સાપને વિછુને મારવા, વિછીને મારવા માટે સાધુ લોકો પણ આનંદ અનુભવતા હોય છે. તો એવા પણ ઘણા શાસ્ત્રોમાં વિધાન છે. તો ડિસ્ક્રિમિનેટ કરવું, પ્રોપરલી ડિસ્ક્રિમિનેશન, ધીસ ઇઝ ઓલ નીટી ગ્રીટી. આઈ મીન નિયમ એ છે કે જીવેર દયા, જીવો ઉપર દયા. જીસસ ક્રાઇસ્ટે કહ્યું ધાવ સેલ નોટ કિલ. સો ધાવ સેલ નોટ કિલ મીન્સ એનીથિંગ કિલ, પછીથી એ કોઈ પણ વસ્તુ હોય, ધાવ સેલ નોટ કિલ. સો આપણા ધર્મ પણ કહ્યું છે અહિંસા પરમો ધર્મ, પછીથી એ ગમે તે હોય અહિંસા પરમો ધર્મ. બુદ્ધ ભગવાને પણ કહ્યું ધર્મ એ છે અહિંસા. તો આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ અને એ રીતે વર્તીને કામ કરવું જોઈએ. બાકી તો સંસાર ચાલ્યા જ કરે છે, બધું ચાલતું હોય છે. પણ સિદ્ધાંત એ છે અહિંસા પરમો ધર્મ. બીજો કોઈ સવાલ? નહીં, જીવ હત્યા તો જીવ હત્યા જ છે. હવે એ કઈ રીતે જીવ હત્યા તમે કરો છો એના ઉપર આધાર છે. જે રીતે સૈનિક જીવ હત્યા કરે, ક્ષત્રિય પોતાના રાજ્ય માટે યુદ્ધ કરે ને જીવ હત્યા કરે, તો એને સ્વર્ગ મળે છે. લેકિન સ્વર્ગ મળે અને ભગવાનનું ધામ તો ન મળે. એટલે જીવ હત્યા, જીવ હત્યા એ જીવ હત્યા જ છે. આપણે કોઈ પણ હિસાબે સાધુ, જે રીતે એક સાધુની એક વાત છે કે જમુના નદીમાં સ્નાન કરતો હતો એક સાધુ, તો વિછી હતો એક, તો વિછી તરતો તરતો બહાર નીકળવા પ્રયત્ન કરતો હતો, ડૂબતો હતો. તો સાધુએ વિછીને હાથમાં પકડીને કિનારે ફેંકવા પ્રયત્ન કર્યો, તો વિછી એને ડંક માર્યો, તો કિનારા સુધી ના પહોંચ્યો, ફરીથી પાછો પાણીમાં વહેવા મળ્યો, તો ફરીથી એને પકડીને વીછીને બહાર નાખવા પ્રયત્ન કર્યો, ફરીથી ડંક માર્યો, ફરી ત્રીજી વાર એવું કર્યું. તો કોઈએ કહ્યું કે ભાઈ તમે આ તમને હંમેશા કરડે છે, તો શા માટે તમે એનો હેલ્પ કરો છો, મદદ કરો કે ભાઈ એ મરી જશે બેતો બેતો, તો એને બહાર નાખું. તો સાધુએ કહ્યું કે વિછી એનો ધર્મ ડંખ કળરવાનો ધર્મ નથી છોડતો. તો સાધુ જે દયા ધર્મ છે, સાધુઓનો દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન, તો દયા ધર્મ સાધુનો છે. તો હું મારો સાધુનો ધર્મ શું કામ છોડું, એ એનો નથી છોડતો, હું શું કામ મારો છોડું. તો કહેવાનો મતલબ એ છે કે યસ, જીવ હત્યા એ હત્યા છે અને કરવી નહીં જ્યાં સુધી બને ત્યાં સુધી ને. પરંતુ કોઈ પછીથી એ આતતાઈ હોય, આતતાઈ ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં શરૂઆતમાં કે આતતાઈ હોય એને મારવામાં કોઈ પાપ નથી. છ પ્રકારના આતતાઈ તો છે, એમાં એક મારવા આવે, કુટુંબને મારવા આવે, કોઈ પોતાનું ઘર બાળવા આવે વગેરે, આતતાઈ કહેવાય છે. તો એને મારવામાં પાપ નથી કહ્યું. તો કહેવાનો મતલબ એ કે મોટા ભાગે આપણે એડજસ્ટમેન્ટ કરીને પાપ કરતા હોય છે કે મારી નાખવાને એનો આપણા રસ્તામાંથી આપણા સ્વાર્થ માટે. તો એવું ન કરવું જોઈએ. પરંતુ કોઈ એવું જ કોઈ વિછી હોય, સાપ હોય, કોઈ ઘર બાળવા આવ્યું, કોઈ મારવા આવ્યું હોય, મારવા એટલે કોઈ કુટુંબને મારવા આવ્યું હોય, કોઈ એવા હોય તો એમને મારવામાં પાપ નથી. પરંતુ જનરલી યસ, આપણે એવું પાપ ન કરવું જોઈએ. દવસલ નક્કી પાપથી મુક્ત થવા માટે સૌથી પહેલું સોળ માળા, સૌથી પહેલા નામ, એક નામ, શુદ્ધ નામ, જન્મ જન્માંતર અનલિમિટેડ અગણિત જન્મોના પાપ એકે ફેરે એક નામ ભસ્મ કરી, શુદ્ધ નામ ભસ્મ કરી દે. એક એક શુદ્ધ નામથી બધા જન્મ જન્માંતરના પાપ પડીને ભસ્મ થઈ જાય. આખું સોળ નામ છે એમાં, હરે કૃષ્ણ એવી રીતે સોળ નામ આ એક મંત્રમાં છે. હરે રામ એ સોળ નામ છે. તો એ સોળ નામ આખા બોલવાના એક વખત, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, તો એ એક મંત્ર થયો. અને એવા 108 મંત્ર એટલે એક માળા થઈ. અને એવી સોળ માળા એ પ્રભુપાદજીનો નિયમ છે, એટલે 1.5 કલાક થાય. ના એવું નથી, એવું કોઈ જગ્યાએ લખ્યું નથી, એવું કોઈ જગ્યાએ કહ્યું પણ નથી. તમે સવારે 4, સાંજે 4, બપોરે 4 અને રાત્રે ખાતા પહેલા 4, ખાધા પછી સાંજે તમે કરો એ બરાબર નહીં, કારણ કે માળા બરાબર ન થાય. તો તમે એમ ચાલતા ચાલતા એક દ્રષ્ટિ નીચે જમીન પર રાખીને ચાલતા ચાલતા કરો, તમે ધ્યાન રાખીને કરો, જેટલું ધ્યાન રખાય એટલું. આ ચૈતન્ય મહાપ્રભુનું ચૈતન્ય ચરિતામૃત અંત્યલીલા અંત્ય ચેપ્ટરમાં ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ખાઈતે સુઈતે યથા તથા નામ લઈ, દેશ કાળ નિયમ નહી, સર્વ સિદ્ધિ હોય. ચૈતન્ય મહાપ્રભુ યહાં કહે છે કે ખાતા સુતા આવી રીતે તેવી રીતે અહીંયા ત્યાં ગમે ત્યાં, ખાઈતે સુઈતે યથા તથા નામ લઈ, નામ લો, દેશ કાળ નિયમ નહી. એમાં કોઈ દેશની જરૂર નથી, કોઈ કાળની જરૂર નથી, પવિત્ર જગાની જરૂર નથી, અપવિત્ર જગા, દેશ કાળ, દેશ અથવા સ્થાન, પવિત્ર સ્થાન, મંદિર, ઘર અથવા તો ઇવન ટોયલેટ, એવું નહીં માળા લઈને જવાય ટોયલેટમાં, પણ નામ લેવાય, નામ લેવાય. અમારા અમારા ગુરુના ગુરુ, પ્રભુપાદના ગુરુના ગુરુ, એમનું નામ હતું ગોરકિશોરદાસ બાબાજી મહારાજ. તો એ ઘણી વખત ટોયલેટમાં નામ કરતા હતા, નામ બોલતા હતા. એનું કારણ એ હતું કે બધા લોકો એમને ડિસ્ટર્બ કરતા હતા, એમની પાસે જઈને કે અમને આ વચન આપો ને અમારી આ સિદ્ધિ આપ, અમને આમ થઈ જાય ને, અમને વાઇફ મળી જાય ને, પૈસા મળી જાય ને, આ મળી જાય તે મળી જાય. તો ટોયલેટમાં કોઈ આવે જ નહીં, ટોયલેટવાળી ગંદાથી જગામાં કોઈ એની પાસે આવે જ નહીં. તો ત્યાં આગળ નામ, તો ભગવાનનું નામ ખાઈતે સુઈતે યથા તથા નામ લઈ, દેશ કાળ નિયમ નહીં, દેશે નહીં ને કાળે નહીં, સવાર સાંજ બપોર રાત 2 વાગે રાત્રે 1 વાગે રાત્રે, દેશ કાળ નિયમ નહીં, કોઈ નિયમ નહીં, કોઈ નિયમિત સ્મરણે ન કાળ, દેશ કાળ નિયમ નહીં, સર્વ સિદ્ધિ હોય અને બધી સિદ્ધિ આપણને મળે, અર્થાત ભગવાન નો પ્રેમ આપણને મળે, શ્રી કૃષ્ણ પ્રેમ મળે, સર્વ સિદ્ધિ હોય. બીજું કઈ સવાલ? હાજી, ભગવાન શ્રી કૃષ્ણ એની ઘણી શક્તિ શક્તિ છે. પરા ઈશ પરાસ્ય શક્તિ વિવિધૈવ સૂયતે જ્ઞાન બલ ક્રિયાચ. એટલે ભગવાનની અનંત શક્તિઓ છે, અનંત શક્તિઓ. આ જે ભૌતિક શક્તિ છે, અર્થ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર ભૂમિ રપો નલો વાયુ કમ મનો બુદ્ધિ રેવ ચ અહંકારમ ઇતિ અમે ભિન્ના પ્રકૃતિ રષ્ટદા. એ ભગવાનની ભિન્ન પ્રકૃતિ છે, ભગવાનની ભગવાનથી પૃથક અલગ સેપરેટેડ એનર્જી છે ભગવાનની. જે રીતે પ્રભુપાદજી ઉદાહરણ દે છે કે ગાયના થનમાં જ્યારે દૂધ હોય છે તો એને આપણે એવું નથી કહેતા દૂધ, આપણે ગાય કહીએ છીએ. પણ જ્યારે ગાયની ગાયના થનમાંથી દૂધ આપણે કાઢી લઈએ ને પછી દૂધ આપણે તપેલીમાં હોય તો આપણે શું કહીએ કે આ દૂધ ગાયની શક્તિ છે, એ ગાયથી વિભિન્ન થયેલી છે, પૃથક થયેલી છે, જુદી પડેલી શક્તિ છે ગાયની. દૂધ તમે પીઓ તો શક્તિ આવે, તો એ દૂધ એ શક્તિ છે. કોની શક્તિ છે? ગાયની શક્તિ છે, પરંતુ પૃથક છે, એટલે ગાયથી જુદી થયેલી છે. એ રીતે આ ભૌતિક પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર એ ભગવાન શ્રી કૃષ્ણની જ શક્તિ છે, પણ ભગવાનથી પૃથક છે, એટલે એને જળ શક્તિ કહી. જળ શક્તિનો અર્થ છે કે જે શક્તિને ભગવાનની જોડે કોઈ પણ જાતનો સંબંધ નથી, કનેક્શન નથી, એટલે એને માયા શક્તિ કહી. એ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર એ માયા શક્તિ છે, જળ શક્તિ છે, બહિરંગ શક્તિ છે, જળ શક્તિ છે, અચેતન શક્તિ છે, ભગવાનથી જુદી થયેલી, ભગવાનથી જુદી પડેલી શક્તિ છે. તો આ એક શક્તિ. પછીથી બીજી શક્તિ છે જીવ શક્તિ. અપેરયમ ઇતમ સ્તન્યામ પ્રકૃતિમ વિધિ મે પરામ જીવભૂત મહાબાહો અયદમ ધારે તે જગત. તો એ જીવ શક્તિ એ પરાશક્તિ છે, ભગવાનની પરાશક્તિ. તો જીવ તટસ્થ શક્તિ ભેદા ભેદ પ્રકાશ. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આ જીવ જે છે એ ભગવાનની તટસ્થ શક્તિ છે. એટલે તટસ્થ શક્તિ એટલે શું કે ન્યુટ્રલ એનર્જી, એટલે ભગવાનની સ્વરૂપ, ભગવાનની પોતાની અંતરંગ, ભગવાનમાં જે શક્તિ છે, ભગવાનથી જે સંબંધિત શક્તિ છે, ભગવાનની જોડે જેનો હંમેશા 24 કલાક સંબંધ છે, કનેક્શન છે, એ જીવ શક્તિ નથી. ઘણી વખત ભગવાનમાં જોડાયેલો હોય ને ઘણી વખત માયામાં જોડાયેલો હોય. એટલે જીવ ન્યુટ્રલ એનર્જી છે, ઘણી વખત માયામાં, ઘણી વખત કૃષ્ણની એ ડિવાઇન શક્તિ, એટલે કૃષ્ણની પરાશક્તિમાં, બ્રહ્મ શક્તિમાં, અથવા તો આધ્યાત્મિક શક્તિ, ચિત્ત શક્તિ, જેને ઘણી બહિરા અંતરંગ શક્તિ કહે છે, અંતરંગ શક્તિ. તો આ જીવ છે તટસ્થ શક્તિ. અને ત્રીજી શક્તિ છે ભગવાનની પોતાની, ભગવાનની પાસે રહે, ભગવાનની જોડે, ભગવાન મારે, ભગવાનની અંદર. તો એની સ્વરૂપ, એના સ્વરૂપ મારે, એને સ્વરૂપ શક્તિ કહે છે. એટલે જે રીતે ભગવાનનું ધામ, લીલા, ગુણ, રૂપ, નામ, એ બધી ભગવાનની એ અંતરંગ શક્તિ છે, અથવા તો ભગવાન કૃષ્ણની સ્વરૂપ શક્તિ છે, અથવા ભગવાનની જ, ભગવાન પાસે, ભગવાનમાં જે શક્તિ છે તે રાધારાણી અંતરંગ શક્તિ છે, અથવા તો ભગવાનની પરાશક્તિ, અંતરંગ શક્તિ, અથવા સ્વરૂપ શક્તિ, અથવા પોતાની ભિન્ન નહીં, પોતાની શક્તિ. જે રીતે રાજા હોય તો રાજા તલવારથી કોઈ મારે તો પોતાની શક્તિથી મારે, પણ રાજાનું સૈન્ય એ રાજાની શક્તિ છે, પણ એ સૈન્ય મારે એ ભિન્ન પ્રકૃતિ, ભિન્ન શક્તિ છે, રાજાથી પૃથક શક્તિ છે. સૈન્ય રાજાની જ શક્તિ છે. રાજા કેમ સૈન્ય કરે, સૈન્ય એટલે લશ્કર, પણ એ રાજાની પૃથક ભિન્ન શક્તિ છે. તો એવી જ રીતે આ જે ભક્તિ છે એ ભગવાન જ છે. ભગવાનથી ભક્તિ જુદી નથી. ભગવાનનો જેવો આકાર છે એવો ભક્તિનો આકાર છે. ભગવાન જેવું બોલે છે એવું ભક્તિ બોલે, ભગવાન જેવું દેખે એવું ભક્તિ જ દેખે, ભગવાન જેવું કરે એવું ભક્તિ કરી શકે. ભક્તિ અને ભગવાન કૃષ્ણમાં કોઈ એક પર્સન પણ ભેદ નથી, એક જ વસ્તુ છે. ભગવાન માં રહેલી ભગવાનની શક્તિ, એટલે એ શક્તિ ભગવાન જ છે. એટલે ભક્તિ એ ભગવાન જ છે. એવી રીતે ભક્ત પણ ભગવાન છે. ભક્ત ભક્તિ ભગવાન એમાં ભેદ નથી. સાક્ષાત હરિત્વે ને સમસ્ત શાસ્ત્ર. તો ભક્ત ભગવાન અને ભક્તિ એ એક જ છે, અલગ નથી. એને એટલે એને સ્વરૂપ શક્તિ કહી, ભગવાનની પોતાની સ્વરૂપ શક્તિ ભક્તિને કહી. તો ભક્તિ આપણે જેવી રીતે હરે કૃષ્ણ બોલીએ તો તરત આપણે ભગવાન શ્રી કૃષ્ણની જોડે આપણો સંબંધ, કારણ કે આપણે ભગવાનનું નામ એ ભગવાનની સ્વરૂપ શક્તિ છે, સ્વરૂપ શક્તિનું પ્રોડક્ટ છે. એ વાઇબ્રેશન, સાઉન્ડ હરે કૃષ્ણ જે સાઉન્ડ વાઇબ્રેશન જે શબ્દ છે એ ભગવાનની સ્વરૂપ શક્તિ છે, ભગવાનથી અભિન્ન છે. તો એ રીતે આ ભક્તિ એ ભગવાનથી અભિન્ન છે અને ભગવાનની સ્વરૂપ શક્તિ છે. માયા શક્તિ નથી અને તટસ્થ શક્તિ નથી. ભગવાનથી સંલગ્ન, ભગવાનની જ શક્તિ, ભગવાનથી જોડાયેલી, ભગવાનથી અભિન્ન શક્તિ છે ભક્તિ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ, હરિ બોલ.